આત્મામાં અનંત ધર્મો છે. આત્મ સ્વભાવ સુધી જવા માટે આત્મામાં અનંત ધર્મો છે, પણ આત્માના સ્વભાવ સુધી જવા માટે જે ધર્મ દ્વારા, જે લક્ષણ દ્વારા અહીંયા આચાર્યનો ઈરાદો આપણને લક્ષ્ય સુધી પહોંચાડવાનો છે, એ અનંત ધર્મમાં સામાન્ય ધર્મ પણ છે, વિશેષ ધર્મ પણ છે અને અસાધારણ ધર્મ પણ છે. સામાન્ય ધર્મ અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ વગેરે કેવા છે? આત્મામાં પણ છે અને અનાત્મામાં. અનાત્મા એટલે કે આત્મા સિવાયના બીજા પદાર્થ એમાંય છે. માટે ઈ લક્ષણ દ્વારા આત્માના લક્ષ સુધી પહોંચાડવા માટેનો એ લક્ષણ યોગ્ય નથી, સક્ષમ નથી. લક્ષણ કરો, અસ્તિત્વ એ આત્મા કરો, વસ્તુત્વ એ આત્મા કરો, દ્રવ્યત્વ પણ આત્મા કરો, પણ એ લક્ષણ જે છે એ આત્મામાં છે અને બાકીના અનંત પદાર્થો ને જાતિ અપેક્ષા છ દ્રવ્યો એ બધામાં આ લક્ષણ હોવાથી જો તમે અસ્તિત્વ તે આત્મા કયો, વસ્તુત્વ તે આત્મા કેવો, તો જગતના જેટલા પણ પદાર્થો છે એ બધા કેવા છે? સામાન્ય ધર્મ વાળા છે અને સામાન્ય ધર્મ વાળા હોવાથી એ બધા જ કેવા થશે? જો એનું વિશેષ લક્ષણ લ્યો, વિશેષ લક્ષણમાં શું આવશે? શ્રદ્ધા લ્યો, ચારિત્ર લ્યો, સુખ લ્યો, વીર લ્યો, એ બધા કેવા છે? સ્વયં નિર્વિકલ્પ છે. એવા છે બધા લક્ષણ? નિર્વિકલ્પ છે, જ્ઞાનમય છે. એ લક્ષણ દ્વારા પણ લક્ષ સુધી પહોંચી શકાતું, તો પછી હવે લક્ષ સુધી પહોંચવા માટે કયું લક્ષણ એવું સક્ષમ છે, કયું લક્ષણ એવું યોગ્ય છે, કયું લક્ષણ એટલું જેને કહેવાય ને સ્ટ્રોંગ છે, જેને કહેવાય ને સક્ષમ છે, કે જે મને લક્ષ, લક્ષ એટલે અહીંયા શું? લક્ષ એટલે શું? કેવળ જ્ઞાન? વેરી ગુડ. સ્વભાવ. આપણે બધાને ક્યાં જવું છે? સ્વભાવને જાઓ, સ્વભાવને પકડવો જોઈએ. કે એક સ્વભાવને પકડતા એમાં અનંત શક્તિ પણ, જેટલા પણ ધર્મો છે બધા શક્તિ પણ પડ્યા છે, બધા વ્યક્ત થયા વગર રહેવાના. કેવળ જ્ઞાનને પણ આવવું પડશે, કેવળ જ્ઞાનને પણ આવવું પડશે. માટે એને સમજાવવા માટે એમ કહેવામાં આવે છે, એ લક્ષણ પણ તારા માટે લક્ષ સુધી પહોંચવા માટે યોગ્ય નથી, સક્ષમ નથી, દોષ આવે. લક્ષણ કેવું હોવું જોઈએ? તો જે કે આત્માના પૂરા ભાગમાં હોવું જોઈએ અને તેની સર્વ અવસ્થામાં હોવું જોઈએ અને આત્મા સિવાય બીજા અનાત્મા ક્યાંય ન હોવું જોઈએ. સમજાય છે? જેમ નીચે કેમ એમ કહું કોઈને, જે વ્યક્તિ મને જોઈએ છે, જે વ્યક્તિ મને જરૂર છે, નીચે એમ કહો કે ચશ્મા વાળા ભાઈને બોલાવજો, બરાબર છે? કારણ કે જે વ્યક્તિને એને જોતો તો એ ચશ્મા પહેરતો હતો, એટલી વાત સાચી, ચશ્મા પહેરતો હતો, પણ ત્યાં એ એક જ નથી, ચશ્મા વાળા બીજા ઘણા બધા છે. એ લક્ષણ બરાબર છે? નહીં બરાબર. સમજાય છે? તો ત્યાં પહેલી કન્ડિશન એ હોવી જોઈએ કે જે લક્ષણ દ્વારા લક્ષ સુધી પહોંચાડવાનો તમને ઉપદેશ આપવામાં આવે છે, એ લક્ષણનો લક્ષની સાથે કેવો સંબંધ હોવો જોઈએ? તાદાત્મ્ય સંબંધ હોવો જોઈએ. પહેલી વાળી કન્ડિશન છે આ. પહેલી વાળી કન્ડિશન છે કે લક્ષણનો લક્ષની સાથે તાદાત્મ્ય સંબંધ હોવો જોઈએ. એક વાર બીજું એ લક્ષણ આત્માના અસંખ્યાત પ્રદેશમાં વ્યાપક હોવું જોઈએ, પૂરા ભાગમાં હોવું જોઈએ, બે વાર. ત્રીજી એની સર્વ અવસ્થામાં હોવું જોઈએ, ત્રણ વાર. અને ચોથું આત્મા સિવાય બીજે ક્યાંય ન હોવું જોઈએ. આ ત્રણ ચાર કન્ડિશન થઈ. હવે આ ચાર કન્ડિશન ને તમે તમારા કેન્દ્રમાં રાખજો. આ કોને ઉપદેશ આપવામાં આવે છે? આ કોને ઉપદેશ આપવામાં આવે છે? જેને સીધે સીધો લક્ષ્ય પકડાતું નથી, જેને સીધે સીધું લક્ષ્ય પકડાતું નથી, અને જે લક્ષ્ય સુધી પહોંચવા માંગે છે એને લક્ષણના રક્ષણની પરીક્ષા કરીને લક્ષ્ય સુધી પહોંચાડવાનો અહીંયા ઉપદેશ કરવામાં આવે છે. ત્યારે એને પહેલા વેલા કહેવામાં આવે છે કે અમે તને જે લક્ષણ કહીએ છીએ એવા બીજા પણ લક્ષણો ઘણા વિદ્યમાન છે. તારે એ વખતે પરીક્ષા એ કરવાની છે કે જે લક્ષણ દ્વારા તું લક્ષ સુધી પહોંચવા માંગે છો એ લક્ષણ એનો સાથે એનું તાદાત્મ્ય સંબંધ હોવો જોઈએ, એના પૂરા ભાગમાં હોવું જોઈએ, એની સર્વ અવસ્થામાં હોવું જોઈએ, અને એ આત્મા સિવાય અથવા તો એ લક્ષ સિવાય અલક્ષ્ય એટલે કે બીજા ક્યાંય પણ પદાર્થમાં એ હોવું જોઈએ. આ તમને આટલું કીધું. હવે તું ગમે લક્ષણને પકડ, એને પ્રથમમાં પ્રથમ શું આવશે લક્ષણ? કયું ખ્યાલમાં આવશે? આ રાગ સૌથી પહેલું લક્ષણ કયું આવશે એને ખ્યાલમાં? કે મને આ વિચાર આવ્યો, આત્માને સમજવાનો ભાવ આવ્યો. એ બધા વિકલ્પો કેવા છે? શું રાગ છે? શું છે એને પ્રથમમાં પ્રથમ અનુભવમાં શું આવ્યું? એને હજી હજી પકડાતું નથી કે આ રાગ છે એનો જાણનારો હું છું. ઈ સત્તા હજી ઈ લક્ષણ પકડાવું નથી. અત્યારે તેને જાટી રીતે સમજવામાં આવે છે ને કે આ ક્રોધ કરે છે જીવ. આગમ પદ્ધતિના સદ્ભૂત ઉપચરિત વ્યવહારથી, સદ્ભૂત ઉપચરિત વ્યવહારથી આ રાગ એ છે ને એને આત્માનો કહેવામાં આવે છે. વ્યવહાર ઈ વ્યવહારની પાછળનું પ્રયોજન શું છે? ઈ વ્યવહાર કરીને આત્માને રાજી બતાવો છે કે એની સામે આત્મામાં વિતરાગી સ્વભાવ બતાવો છે? શું બતાવવું છે? પ્રયોજન શું છે? કે આ રાગ છે ને રાગ ઈ ક્યાં થાય? તો કે ચૈતન્યની સત્તામાં જ થાય છે. પથ્થરમાં, ટેબલમાં, ત્યાં બોર્ડમાં નથી થતો. રાગ ક્યાં થાય છે? પછી એને આગળ કહેશે કે એને જાણનારો કોણ? એમ કરીને તમારા સાચા લક્ષણ સુધી પહોંચાશે. અત્યારે તમને રાગ જ અનુભવમાં આવશે, રાગ જ તમને પ્રસિદ્ધ પામશે. કે બતાવો છે કોને? રાગને બતાવો છે કે વિતરાગને બતાવો છે? જંગલમાં જવું હોય, જંગલમાં જવું હોય, જિંદગીમાં ક્યારે એને સિંહને ન જોયું હોય તો સિંહને હાથે હાથો લાવી બતાવશે? પછી જે આવશે એને મારી નાખશે, જે જોશે એને મારી નાખશે. સિંહ તો આવી શકવાનો નથી. પણ આપણે હવે શું કરવું? નગરની અંદરમાં કોઈ બિલાડી જતી હોય ને એને આપણે કહીએ કે જો આ બિલાડીને તો જોઈ લે બરાબર, આવો સિંહ છે. શું કીધું? કે આ વ્યવહારની ભૂમિકા, વ્યવહાર એવો નથી આકાશના ફૂલ જેવો. હે, વ્યવહાર એવો છે? આ બિલાડી છે ને બિલાડી, એને તું બરાબર જોઈ લે, એના ચટ્ટા પટ્ટા રંગ, એની આંખ, એની ચાલ, એ બધી જ છે ને સિંહ જેવી છે. માટે આ સિંહ છે, આ સિંહ આવો છે. હવે એને ઈ જે વ્યવહારનું જે કથન હતું, ઈ જે વ્યવહારનું કથન હતું એનો આશય ન પકડ્યો, એના અર્થને ન પકડ્યો, અને બિલાડીને સિંહ માની લીધું. એમાં એનું હિત થશે કે હિત થશે? તો ખરેખર બિલાડીને બતાવ્યું ને એમાં પરમાર્થ શું બતાવો હતો? પરમાર્થ શું હતો? વ્યવહારનો પ્રયોજન ખરેખર પરમાર્થ આત્માને બતાવવો છે, પરમાર્થનું પ્રતિપાદન કરવું છે. તું સમજી શકતો નથી એટલા માટે વ્યવહારનું સ્થાપન કરવું છે. પણ જો તું સમજી જા તો વ્યવહારને છોડી દેવાનો છે અને આશરે જેને અમારે કરાવો છે એનું કરી લેવાનું. પણ થાય છે શું? એના આશયને પકડતો નથી અને એના અર્થની અંદરમાં પોતે જ્ઞાનીઓ ને જ્ઞાની એમ કે મારા ઘરે આવું છું, પોતા ગુણસ્થાન વતી જ્ઞાની હોય ને દુકાને વેપાર કરતો હોય ને એમ કે મારા ઘરે આવું છું. જ્ઞાની એમ કે હા, કે અસદગુપ્ત ઉચ્ચરિત વ્યવહારથી જ્ઞાની પણ એમ કે મારા ઘરે આવું છું, હું છું, આ મારું શરીર છે, જ્ઞાની એમ કે અંદરમાં જ્ઞાની ને અંદરમાં ભેદની ધારા વર્તે છે કે જે મને આ અસ્થિરતાનો રાગ આવ્યો અને એ રાગના કારણે આ મને આવો ભાવ આવ્યો અને એ ભાવમાં આ મેં મકાન મારું છે એવું કીધું, પણ એ તો અસદભૂત વ્યવહારના કથને છે, અસદભૂત ઉત્તરીત વ્યવહારના કથને છે, સ્વભાવથી તો એ મારાથી અત્યંત ભિન્ન છે, હું તો એનાથી જુદો જાણનાર છું. આ જ્ઞાનીની ભૂમિકા. અને અજ્ઞાની જ વખતે એમ કે છે કે આ મારું મકાન છે, મારા મકાનમાં આવજો, ત્યારે એની સાથે તન્મય. અમે જે એને વચન કીધું હતું એ વચન પાછળનો આશય એને પકડી લીધો છે અને આ અસદભૂત ઉપચરિત વ્યવહારથી અમે આને આમ શબ્દ બોલ્યા છે, એવું એને ભાન છે, એના અર્થમાં એના આશયને પકડી લીધો છે, એના શબ્દના અર્થમાં અટક્યો નથી. અને મકાન મારું છે, આ બિલાડી સિંહ છે, એમની રાગ તે આત્મા એ સમજાવવા માટે કહેવા આવે, કેમ કે એની પાછળ અમારે રાગ નથી બતાવવો, અમારે ચૈતન્યની સત્તા બતાવવી છે, એમ કરીને તને ભાન કરાવવું છે કે આ જાણનાર જો છે એ તારા ભિન્ન સત્તા છે અને તારા વર્તમાનમાં જે આ રાગ જે લક્ષણ દ્વારા અમે તને આત્માને બતાવીએ છીએ એ તારા પાસે ઉપાધિક ભાવ છે, એ સંયોગ ભાવ છે, કાયમ રહેવાનો નથી, પરના આશ્રય ઉત્પન્ન થયો છે, પરનું લક્ષ્ય કરતા ઉત્પન્ન થયો છે, એ તારી જાતનો નથી, તારી નાતનો નથી, એમ કરીને એ પરાશ્રય બુદ્ધિ છોડાવીને સ્વનો આશ્રય કરાવવા માટે તને એમ ઉપચારથી પણ કહેવામાં આવે. ચૈતન્ય એનો આત્મા સાથે કેવો સંબંધ છે? તાદાત્મ્ય સંબંધ છે. એના પૂરા ભાગમાં છે કે નહીં? છે. પછી ત્રીજી વાત, એની સર્વ વ્યવસ્થામાં છે કે નહીં? છે. સર્વ વ્યવસ્થામાં છે. ચૈતન્યના પરિણામો કેટલા લીધા? અહીંયા કેટલા લીધા? 12. કયા કયા? સુમતિ, કુસૃત, કુઅવધિ, સુમતિ, સુસૃત, કુઅવધિ, સુમનો, સુકેવળ અને ચક્ષુ, અપક્ષુ, અવધિ અને કેવળ, આ 12 પ્રકારના પરિણામ લીધા. કોના? ચૈતન્ય સ્વભાવને અનુસરીને થનારા ઉપયોગના પરિણામના 12 ભેદ લીધા. હવે પ્રશ્ન હું એ કરું છું કે આપણે ચાર કન્ડિશન કીધી હતી. કઈ ચાર કન્ડિશન કીધી હતી? એક તો તાદાત્મ્ય સંબંધ હોવો જોઈએ, પૂરા ભાગમાં હોવો જોઈએ, એની સર્વ અવસ્થામાં હોવો જોઈએ. હવે અહીંયા મતિ જ્ઞાન એની સર્વ અવસ્થામાં છે? છે. કેવળ જ્ઞાન હોય, મતિ જ્ઞાન હોય, શ્રુત જ્ઞાન સર્વ અવસ્થામાં છે, ચાલો આટલી વસ્તુ સિદ્ધ થાય છે, તાદાત્મ્ય સંબંધ સિદ્ધ થાય છે, એનું ગુણ જ્ઞાન ગુણ આત્મા સાથે અને એની વર્તમાન કરીએ એનો ક્ષણિક તાદાત્મ્ય સંબંધ, તો તાદાત્મ્ય સંબંધ સિદ્ધ થાય છે. અને ચૈતન્ય સ્વભાવ અસંખ્યાત પ્રદેશમાં વ્યાપક છે એ સિદ્ધ થાય છે. પછી સર્વ અવસ્થામાં આવ્યા, ત્રીજી સ્ટેજ પર આવ્યા, તો મતિ જ્ઞાન સર્વ અવસ્થામાં છે, શુદ્ધ જ્ઞાન સર્વ અવસ્થામાં છે, અવધિ જ્ઞાન સર્વ અવસ્થામાં છે, મનોપરિ જ્ઞાન સર્વ અવસ્થામાં છે, કેવો જ્ઞાન સર્વ અવસ્થામાં છે. જ્ઞાન તો અમે લક્ષણ કહીએ છીએ, તો આ તો તમે ના પાડો છો, તો કયું લક્ષણ? જો હવે તમે આગળ વધશો, હવે આગળ વધશો, ત્રીજી જગ્યામાં તમે અટકી ગયા છો. મતિ જ્ઞાન સર્વ અવસ્થામાં રહેતું નથી, શુદ્ધ જ્ઞાન સર્વ અવસ્થામાં રહેતું નથી, અવધિ જ્ઞાન સર્વ અવસ્થામાં રહેતું નથી, મનોપર્ય જ્ઞાન સર્વ અવસ્થામાં રહેતું નથી, અરે કેવળ જ્ઞાન પણ સર્વ અવસ્થામાં રહેતું નથી, કેમ કે મને મતિ છે તો એમને કેવળ છે, એમને કેવળ છે, મને કેવળ નથી, અવ્યાપ્તિ દોષ કોને કહેવાય? કે લક્ષના એક ભાગમાં હોય ને એક ભાગમાં ન હોય એને અવ્યાપ્તિ દોષ કહેવાય. મતિ જ્ઞાન એક ભાગમાં છે, બીજા ભાગમાં નથી, કેવળ જ્ઞાન ઈ ભાગમાં છે, અહીંયા મતિશ્રુત વાળા કેવળ જ્ઞાન નથી. જો કેવળ જ્ઞાન ની આત્મા કહેશો તો બધા જ કેવળ જ્ઞાન ની આત્મા થશે, બીજા મતિશ્રુત અવધિ વાળા ની આત્મા થશે. અને જો મતિ સુખ તે આત્મા કહેશું તો મતિ સુખ વાળા આત્મા થશે ને કેવળ જ્ઞાની ઉદાન આત્મા થશે. બીજી કન્ડિશન કઈ હતી? લક્ષણ સર્વ અવસ્થામાં રહેવું જોઈએ. શું લેશું? તો કહે છે કે વાત સાચી છે, મતિ શ્રુત અર્ધી મનોપર્ય અને કેવળ આ પાંચ વિશેષ જે છે એ વિશેષ તમે ગૌણ કરી નાખો તો તમારે એને શું બચ્યું? શું બચ્યું? જ્ઞાકાર જ્ઞાન અને જ્ઞાનાકાર જ્ઞાન આ બે અવસ્થા ખબર છે તમને? કોને જ્ઞાન નહીં? પંદરમી કાકા તમે સાચી શાસ્ત્ર જ્ઞાકાર જ્ઞાન અને જ્ઞાનાકાર જ્ઞાન. હવે જ્ઞાકાર જ્ઞાન તમે જોવાનું બંધ કરો તમારે રચ્યું હું. અને જ્ઞાનાકાર જ્ઞાન સમજાવવા માટે કહેવામાં આવે કે આ જ્ઞાનાકાર જ્ઞાન છે, પણ જ્ઞાનાકાર જ્ઞાનમાં જ્યારે પોતે જ્ઞાન પોતાની પ્રકરણથી તન્મય કરે છે તો એ આત્મા છે કે બીજું કઈ છે? સમજાવવા માટે કહેવામાં આવે કે મીઠાશી સાકર છે, એમ જીભ ઉપર મૂકી આ મીઠાશી સાકર છે, પણ જયારે અનુભવ છો ત્યારે મીઠાશી સાકર છે કે આ સાકર જ છે? એટલે ભેદ છૂટી ગયો ને, મીઠાઈ સાકર છે, મીઠાશી સાકર થી ભેદ છૂટી ગયો. સમજાવવા માટે કીધું કે સામાન્ય જ્ઞાન છે ને એ આત્મા છે, એ આત્મા જ છે, વિશુદ્ધ જ્ઞાન છે એ આત્મા જ છે. પંદરમી કાકા સુપ્ત જ્ઞાન જ આત્મા છે. સમજાવવા માટે કીધું આ સુપ્ત જ્ઞાન છે આત્મા. જે જ્ઞાકાર હતું એ જ્ઞાકાર ની વિશેષને ગૌણ કર્યું તો તમારી સામે સત્તા કઈ રહી? જ્ઞાન સામાન્ય ની. તે જ્ઞાન સામાન્ય કોણ છે? શુદ્ધ જ્ઞાન છે. તો શુદ્ધ જ્ઞાન જ્ઞાન સામાન્ય હોય તો શુદ્ધ જ્ઞાન જ અરે પર્યાય ને સ્વભાવ તરફ વાળ, પર્યાય ને સ્વભાવ તરફ વાળ, ઈ પણ વ્યવહાર નું કથન છે. પર્યાય ને સ્વભાવ તરફ વાળ, સ્વભાવ તરફ વાળ, પરાશ્રય છોડ, સ્વભાવ તરફ વાળ, આવું વ્યવહાર નું કથન છે. પર્યાય કઈ એવી પાંદડી નથી, પર્યાય કઈ એવી પરાવલંબન નથી. અરે જેમ દ્રવ્ય સત છે, ગુણ સત છે, એમ એક સમયે પર્યાય પણ સત છે. જેમ દ્રવ્ય ને સતના વિશેષણો મળે છે, અહેતુક નિર્દેશ અનાદિ અનંત સ્વયં સિદ્ધ, એમ ગુણને પણ આ વિશેષણો મળે છે સ્વયં સિદ્ધ અહેતુક નિર્દેશ અને અનાદિ અનંત. એમ પર્યાયને એક સમયની ભલે પર્યાય હોય એને પણ અહેતુક પણ નિર્દેશ પણ અનાદિ અનંત પણ અને સ્વયં સિદ્ધ પણ મળે છે. તો પર્યાયને સ્વરાવ સ્વભાવ તરફ વાળ ઈ કેવું પણ વ્યવહારનું કથન છે. તો પછી કરવું હું? તો કે કરવાનું કાંઈ નથી, પરાશ્રયની બુદ્ધિ છોડાવવા માટે તું સ્વનો આશ્રય કર, એવું કથન પદ્ધતિ છે, એ વ્યવહારની પદ્ધતિ છે. બાકી પર્યાય પોતાના સ્વક્ષેત્રમાં રહીને પોતાના જ્ઞાયક ભાવને ધ્યેય બનાવે છે અને
યાદ આવે તો શું થશે તો સ્વભાવથી છૂટી જશે.
અનાકુળ આનંદ ના ભોગવટામાં એવી તલ્લીન થઈ ગઈ, એની સાથે એવી લિપ્ત થઈ ગઈ, એવી તન્મય થઈ ગઈ કે આ હું પર્યાય છું ને આ પર્યાયવાન સ્વભાવવાન મારો સ્વભાવ છે એવી એકાગ્રતાના ભાનમાં ભાન ભૂલી ગઈ અને હવે હું પર્યાય નહીં, હું જ સ્વયં ભગવાન છું, હું જ પરમાત્મા છું. આ સમજાવવા માટે ભેદ કરવામાં આવે લક્ષણ દ્વારા લક્ષ સુધી પહોંચ. પણ લક્ષણ જયારે લક્ષ ની સાથે અભેદ થાય છે ત્યારે લક્ષણ ને લક્ષ નો ભેદ રહેતો. આ બધી વ્યવહાર ની પદ્ધતિ છે. આઠમી કાઠામાં વ્યવહાર નું સ્થાપન કર્યું ને, ભાષા અનાર્ય વિના સમજાવે. વ્યવહાર પરમાર્થ નો ઉદ્દેશ વ્યવહાર નું સ્થાપન કર્યું છે આદરવા માટે નહીં, પરમાર્થ નું એમ. એ લક્ષણ દ્વારા તમને ભિન્નતા કરાવી ભેદ કર્યો, પણ એ ભેદમાં અટકવા માટે કે ભેદમાં ઉભા રહેવા માટે કે ભેદ વાળો આત્મા છે એવી પ્રસિદ્ધિ કરાવવા માટે નહીં, પણ એ ભેદ પોતે એમ કે છે કે હું અભેદ ને બનાવવા માટે આવ્યો છું, માટે હું સ્વયં અભેદ છું. પર્યાય પણ આત્માનો જ સ્વભાવ છે ને, એ કઈ બાળકી તો નથી, બાળકી પર આવ્યું નથી કઈ, એ પણ આત્મા જ છે, આત્માનું અંગ છે, આત્માનું સ્વરૂપ છે. ખેદ થાય છે આચાર્ય દેવને કે તને સીધે સીધો સામાન્ય પકડાતો નથી, એટલે અમારે તને એમ કેવું પડે છે કે આ જે લક્ષણ છે, બાર પ્રકારના જે પરિણામ છે, અથવા તો અંદરમાં જે એનો લક્ષ ભરનાર, લક્ષણનો ભરનાર જે લક્ષ એવું જે પારિણામિક ભાવે રહેલો જ્ઞાન સ્વભાવ છે, એ આત્મા છે એવું એમને તદભૂત અધ્યાત્મ પદ્ધતિમાં એને સદભૂત અનુપચારિક વ્યવહારનો ભેદ કહેવામાં આવે. આ છેલ્લા લક્ષણની પરીક્ષા કરવી પડશે. ચાર વસ્તુ મતિશ્રુત અવધિ મનો પડી જાય છે, સર્વ અવસ્થામાં રહેતું નથી, માટે એમાં અવ્યાપ્તિ દોષ આવે છે. એને તમે ગૌણ કરો, એને તમે ગૌણ કરો તો તમારે આને શું રહ્યું? જ્ઞાન. એ જ્ઞાન સામાન્ય જ્ઞાનાકાર જ્ઞાન જે છે એ રાગથી ભિન્ન પડે એવું જ્ઞાન છે. જ્ઞેયના આકારોથી જે મલિનતા થતી હતી, વિકલ્પ થતો હતો, એનાથી છૂટેલું જ્ઞાન છે, એનાથી હટેલું જ્ઞાન છે, એનાથી ભિન્ન જ્ઞાન છે, એ જ્ઞાનાકારી જ્ઞાન. એમ જ આ કર્યું કે આ લક્ષણ દ્વારા જે અનુભવમાં આવ્યો હોય તે કોણ એવું? માટે અહીંયા ચૈતન્યને અસાધારણ લક્ષણ કીધું છે, કેમ કે પૂરા ભાગમાં છે, તાદાત્મ છે, સર્વ અવસ્થામાં છે. કેમ કે એકેન્દ્રીને પણ જ્ઞાન તો હવે એ જ છે, ભલે એને ખબર નથી. અને સિદ્ધને પણ જ્ઞાન, જો તમે કેવળ જ્ઞાનને કોણ કરો તો ભગવાન સિદ્ધનું જ્ઞાન, કેવળીનું જ્ઞાન, મારું જ્ઞાન પ્રસામાન બરાબર છે. માટે ચૈતન્યને અસાધારણ લક્ષણ કહેવામાં આવે છે, એ અવ્યાપ્તિ દોષથી રહી છે અને પૂરા ભાગમાં ને સર્વ હાલતમાં છે, આત્મા છે, બીજે ક્યાંય નથી, માટે અતિવ્યાપ્તિ દોષથી પણ. લક્ષણ કેવું હોવું જોઈએ? જે અવ્યાપ્તિ ને અતિવ્યાપ્તિ દોષથી રહિત હોવું જોઈએ. આપણે કોને પકડીને આગળ વધીએ છીએ? જ્ઞાનને તો તિરોભૂત કરી નાખ્યું છે, આ જાણનાર હું છું તો તિરોભૂત કરી નાખ્યું છે, પણ આ રાગ જે છે ને એ હું છું, આ હું જ કરું છું ને, બીજું કોણ કરે છે? હું જ રાગી છું, હું જ દ્વેષી છું, હું જ સુખી છું, હું જ દુઃખી છું, એ લક્ષણને મેં પકડી લીધું છે. હવે તો એ પકડી લઈએ, એના એનું પરીક્ષણ કરીએ છીએ. તો પહેલી કન્ડિશન, આત્માની સાથે તાદાત્મ છે, આત્માની સાથે તાદાત્મ છે, તાદાત્મ તો ક્યારે છૂટે નહીં, અને છૂટે એ નહીં તો એ સ્વભાવ થઈ જાય. કર્તાકર્મ અધિકારની શરૂઆતની માંગણીની ગાથામાં 69મી ગાથામાં એને સંયોગ. જો ત્રણેય ત્રણ સંબંધો આવશે અહીંયા, આત્માનો જ્ઞાન સાથે, આત્માનો ક્રોધાદિક રાગાદિક ભાવ સાથે, અને આત્માનો દેહ મકાન સ્થિતિ સાથે, કેવો સંબંધ? જેમ આ આત્મા જેમને તાદાત્મ સિદ્ધ સંબંધ આવી ગયો, જેમ આ આત્મા જેમને તાદાત્મ સિદ્ધ સંબંધ છે, એવા આત્મા અને જ્ઞાનમાં આવી ગયો. જ્ઞાનનો સાથે કેવો સંબંધ આવ્યો? આવી ગયો. એક વાર એક સંબંધ જોવાઈ ગયો, હવે બીજો સંબંધ જોઈએ. કયો જોવો છે બીજો સંબંધ? આપણે રાગની સાથે આત્માનો સંબંધ. જો એવી રીતે જ્યાં સુધી, હવે બીજો સંબંધ, એવી રીતે જ્યાં સુધી આ આત્મા જેમને સંયોગસિદ્ધ સંબંધ છે, એવા આત્માને ક્રોધાદી આશ્રયોમાં પણ બીજો સંબંધ, ક્રોધાદી આશ્રયો સાથે આત્માનો સંબંધ કેવો આવ્યો? સંયોગસિદ્ધ છે. કેમ સંયોગસિદ્ધ કીધો? કેમ કે એનો વિરોધ થાય છે, માટે આગંતુક છે. એવા છે, તમારે દર્શન આપ્યું હતું ને, વાંહે પડી ગયો તો મારા ઘરે આવજો, મારા ઘરે આવજો, મારા ઘરે આવજો, એમાં એ ઘર બપોરે આવ્યો, કોનો વાંક છે? આગંતુક નો વાંક છે. બોલાવ્યો હતા કોને? સંગ કોને કર્યો હતો? જો આ આપણી ભૂલ છે, 175 કળશમાં આચાર્ય દેવે આપણી ભૂલ બતાવી છે. 175 કળશ અમૃતચંદ્રાચાર્ય મૂળ શ્લોક માં શબ્દ મૂક્યો છે, પરસંગે એવો ન જાતુ રાગાદી નિમિત્ત ભાવ માત્માત્મનો યતિ યથાર્થાંતમ તસ્મિન્મિતમ પરસંગ એવ. કોણ કરે છે પ્રસંગ? હું કરું છું, મને સામે વાળો કરાવે. આવી ગયા વાત. હવે ત્રીજો સંબંધ જોઈએ આપણે. જો આ રીતે, હવે ત્રીજો સંબંધ, આ રીતે જીવ અને પુદ્ગલ નો પરસ્પર અવગાહ, એક ક્ષેત્ર અવગાહ, પરસ્પર અવગાહ કયો કે એક ક્ષેત્ર અવગાહ કયો, આ ત્રીજો સંબંધ. તો કેટલા સંબંધો આવ્યા? ત્રણ સંબંધ આવ્યા. ક્યાં ક્યાં ત્રણ સંબંધ આવ્યા? તાદાત્મ્ય સંબંધ, સંયોગ સંબંધ, સ્વભાવભૂત માની લીધા, મારા માની લીધા, એને પકડીને આપણે ક્યાં વધવાનો પ્રયત્ન કરીએ છીએ? લક્ષ્ય સુધી પહોંચવાનો પુરુષાર્થ કરીએ છીએ. અને શુભ ની ક્રિયા કરતો 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 ક્યાં વયો જાય છે? નવમી ગ્રહ. ક્યાં લક્ષણ દ્વારા એ નવમી ગ્રહ પહોંચે છે? સંયોગ સ્થિત સંબંધ, જેની સાથે સંયોગ સ્થિત સંબંધ છે એવા રાગાધિક ભાવને પોતે પોષે છે, રાખે છે, જાણવામાં માને છે મારાથી ભિન્ન છે, પણ અભિપ્રાયથી એમાં પોતે સંતોષાઈ જાય છે. માટે એ લક્ષણ નો ફળ માં ક્યાં પહોંચે છે? આત્માના સ્વભાવમાં જ નથી, તો પૂરા ભાગ ની વાત ક્યાં? આત્માના સ્વભાવમાં જ નથી. અને ત્રીજું, સર્વ અવસ્થામાં રહેતું નથી. અને આપણે નિયમ શું કીધો છે કે આ ચારે ચાર હોય એ હાજી, તો ચાર માંથી ત્રણ નીકળી ગયા. સ્વભાવમાં નથી, તાદાત્મ્ય નથી, ને સર્વ અવસ્થામાં રહેતું નથી. એનાથી પણ આગળ જોવામાં આવે, જે આ રાગાધિક ભાવ છે એનો જયારે પોતે વિષય કરે છે ત્યારે એને આનંદ થાય છે કે આકુલતા થાય છે? અત્યારે એક કલાક કે બે કલાક ના પૂરતો શું થાય? તમે જાત્રા જશો તો પણ તમે અહીંયા ટકશો નહીં. અરે શુભ નો શું, અશુભ નો સ્વભાવ પણ આકુલતા છે. તમે દુકાને જાઓ તો 24 કલાક બેહો છો, 8 કલાકમાં ઘર ભેગા પાતા કરો. જાઓ છો જમવા તો ઉત્સાહથી, પણ કેટલા કલાક બેહો છો? 3 રોટલી તો ખૂબ ઉત્સાહ નહીં આવે, 80 રોટલી આપે ત્યારે એમને ક્રોધ આવે છે કે દ્વેષ આવે છે? સુવા જાઓ છો ફર્સ્ટ ક્લાસ એસી રૂમમાં, પણ કોઈને આખી જગ્યાએ ઉતારો છો, સવારે ઉઠી પાછા બહાર આવો છો. બતાવો, એક વિષય મને બતાવો, એક વિષય બતાવો, શુભ નો અને અશુભ નો એક વિષય બતાવો કે જ્યાં ઉપયોગ ને ટકવા આપવું. કેમ કે ઉપયોગ નું એ સ્વઘર નથી. એકને બેજી વાત છે, રાજમહેલ માં ગયા હો પણ તમને તમારું ઝૂકતું યાદ આવશે, કેમ કે આ મારું ઘર નથી, મારું ઘર તો ઈ છે જ્યાં મારી ભાઈડી છોકરાઓ છે. ભૌતિકમાં પણ તમને રાજમહેલ માં લઈ જાઓ, ચક્રવર્તી જેવા મહેલ માં લઈ જાઓ, પૈસા મને તો મારું ઘર યાદ આવે. એમાં ઉપયોગ શુભમાં જાય, અશુભમાં જાય, શુભમાં જાય, અશુભમાં જાય, પણ એનો એ પરમાર્થ સ્વરૂપ જ નથી, એમાં એ તત્વ જ નથી. એટલે એવો પ્રશ્ન તને કેમ ન થયો કે હું આ બધી જગ્યાએ જાઉં છું અને પાછો આવી જાઉં છું, અહીંયા જાઉં છું પાછો આવી જાઉં છું? તો એ તો પ્રશ્ન તો કર કે આ ઉપયોગ કેમ ક્યાંય તકતો નથી. એનો મતલબ એમ થાય છે કે હજી કોઈક એક સ્થાન ચુકાઈ જાય છે કે જ્યાં આ ઉપયોગ હજી સુધી ગયો નથી. એવો પ્રશ્ન તો કર, કોઈક એવું સ્થાન ચુકાઈ જાય છે કે જે ઉપયોગ નું વાસ્તવિક ઘર છે? એક વાર જોઈ એમાં જાય છે, પછી થોડું બ્રહ્માંડ પણ ભરી જાય, એના પરિભ્રમણ ના કિનારા આવી જાય. હવે ઉપયોગ ને બહાર ક્યાંય ગમતું એનો આખો વિષય બદલાય. પછી મોક્ષ માં ગયો હોય ને તો પણ એને એનો આત્મા સ્થાન રહે, દુકાની પેઢીએ બેઠો હોય તો પણ એને હાથમાં સાંભળે. ગુરુદેવશ્રી તો સમયગ્રસ્તું નહોતું છું, એની પહેલા ગુરુદેવ રામદેવ નાટક જોવા ગયા. રામલીલા નહીં, રામદેવ જોયું હતું, મીરાબાઈ નું નાટક જોવા ગયા. જોયા સંસ્કાર, પૂર્વના સંસ્કાર અને વર્તમાન નો પુરુષાર્થ. મીરાબાઈ નું નાટક જોયે છે, એમાં દ્રશ્ય આવે છે કે રાણો એમ કે મીરાને તું મારી સાથે પરણી જાતો, તને મારા રાજકુમારી બનાવો, રાણી બનાવો, મહેલ નહીં. ત્યારે ભલે કૃષ્ણ તો વર્ષો પહેલા થઈ ગયા, પણ એને ભાવથી વરી ચૂકી હતી ઉમેરા. એટલે કીધું કે હું તારા નામના મીંડોળ નહીં બાંધવું, મેં તો મારા કૃષ્ણના નામના મીંડોળ બાંધી દીધા છે, હું તારા નામના મીંડોળ હવે નહીં બાંધવું. હવે આ તો શૃંગાર રસનું નાટક હતું. નાટક કયું હતું? શૃંગાર રસનું. હવે જો ગુરુદેવની પરિણતિ અંદરમાં જોર કરે છે, અંદરમાં વૈરાગની અંદરમાં પરિણતિ, એમાંથી વૈરાગ રસ કાઢ્યો. શૃંગાર રસ માંથી વૈરાગ રસ કાઢ્યો અને ઘરમાં આવીને કાવ્યની રચના કરી. એ રાગના મીંઢોળ હવે નહીં રે બાંધું, એ લગની લાગી રે મને આત્માની આજે. લગની લાગી રે મને આત્માની આજે, રાગના મીંઢોળ હવે નહીં રે બાંધું, નહીં રે બાંધું, નહીં રે બાંધું, રાગના મીંઢોળ હવે નહીં રે બાંધું, લગની લાગી રે મને આત્માની આજે. પાલિતની પેઢીમાં સાંજના નાટક જોવા જતા ભરૂચ વડોદરા પ્રત્યેક સમયે તું સ્વતંત્ર છો, પ્રત્યેક સમયે તું સ્વતંત્ર છો, અને પ્રત્યેક સમયે તારું આ ચૈતન્ય સ્વભાવ જે અંદરમાં છલોચલ સ્વભાવ પ્રાણામિક ભાવે પડ્યો છે, શક્તિ રૂપે પડ્યો છે, એ પ્રત્યેક સમય જયારે વ્યક્ત થાય છે ને તો જગત નો જ્ઞાતા દ્રષ્ટાના ભાવ રૂપે પ્રગટ થવા આવે છે. પણ તારા અજ્ઞાન ના ભાવ ને કારણે તું એને પરકાળમાં ફેરવી નાખે છો. અને ચિત્રામણ તારે કેવું કરવું એ તારા હાથમાં આવે છે. ગુરુદેવ એવું કાઢ્યું, હું કેવું કાઢું? વાહ વાહ, એમાં રંગાઈ જાઉં, એમાં રંગાઈ જાઉં, સ્વાંગમાં રંગાઈ જાઉં. મિથ્યા દ્રષ્ટિ છે એ બધા સ્વાંગમાં તન્મય થાય છે, અને તન્મય થતા અહીંયા જો રોવાનો સીન આવે તો અહીંયા પોતે રોવે છે, અને અહીંયા હાસ્યનો સીન આવે તો અહીંયા પોતે દાંત કાઢે છે. એમ જગત જેમ નાચે એમ પોતે નાચી ઉઠ્યો છે, અંદરમાં બાદશાહ સ્વતંત્ર પડ્યો છે, એને એ રજવે છે. એવું કાઢવું હોય તારા હાથમાં. કેમ માતાજીને આવા ઉદ્ગાર આવ્યા હતા? કે હોય રમત ઘડી બે ઘડી, બસ તો દિવસ વિચારની, આ તો અનંત યુગ વિદ્યા રે રમત રમી. રમત કેટલા દિવસ? કલાક, બે કલાક, દિવસ, બે દિવસ, અનંત કાળ કરી રમત પાછળ અનંત કાળ કરી. આત્મા શું લઈ જવું છે? તારે શું લઈ જવું છે? શું લઈને આવ્યો? શ્રીમદ રાજકરણના એક ગુરુમાં કેટલી સુંદર વાત છે કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કુટુંબ કે પરિવાર થી વધવાપણું સંસાર નું નર દેહ ને હારી જવા ભાગ ઉભી ગયા. પિયુન માંથી ચપરાસી માંથી મોટો મિનિસ્ટર થઈ ગયો. ચાર માણસો માં પૂછાવા માંડ્યો, લક્ષ્મી બધી અધિકાર બધી કેથી છે? આત્માથી તો ઘણો આગો ગયો. ચૈતન્ય લક્ષણ છે, ચૈતન્ય લક્ષણ એના દ્વારા લક્ષ સુધી પહોંચાડવાનો આચાર્ય કરુણા કરીને તારી પાસે મોજુદ જે વસ્તુ છે એને પ્રાપ્ત કરવાની કળા બતાવે. આજરા હજુ વિદ્યમાન છે, મહાસત્તા પાસે બેઠી છે, છતાં એની સામે જોતો નથી અને જે જણાય છે ને એની સાથે પોતે કેવો ભૂમિ અસંભવ દોષ થી રહિત છે. અસંભવ એટલે કે જે લક્ષણ નો લક્ષ માં સર્વથા અભાવ હોય તેને અસંભવ દોષ કહેવામાં આવે છે. પણ છતાં મેં એવી સંભવતા કરી નાખી છે જાણે કે આ રાગ દ્વેષ મોહ માયાનો તો હું ગઢ છું, આ મારામાં છે અને હું એનાથી છું. જે અસંભવ છે એને મેં સંભવ કર્યો છે, મારામાં છે. હું જ રાગી છું, હું જ દ્વેષી છું, હું સુખી, હું દુઃખી. આના સિવાય બીજો ક્યાંય જીવ જોવા મળે? આવા વિચારધારાથી જુદો ક્યાંય જીવ જોયો છે? હું સુખી, હું દુઃખી, આ જીવ લક્ષણ અસંભવ છે. પરદ્રવ્ય શરીરનો અસંભવતા છે, શરીરનો આત્માનો આ ભાષાનો આત્મામાં અસંભવ પણ છે, છતાં આ ભાષા હું બોલું. ભાષાનું સ્વભાવમાં અસંભવ પણ છે પણ છતાં ઈ લક્ષણને મેં મારી માની લીધી અને આ હું બોલ્યો. જો ચારિત્રમો અને દર્શનનો બે ત્યાં જળ થાય છે. આ ભાષા હું બોલ્યો, આ ભાષા હું બોલ્યો, એ દર્શન મોહ છે. અને ભાષા આવી સુંદર બોલ્યો એ ચારિત્ર મોહ છે. આ ભાષા હું બોલ્યો, આ મેં ખાધું એ દર્શન મોહ છે. અને બહુ સુંદર રસોઈ હતી, ખૂબ જ સુંદર બોલ્યો, ચાર માણસોએ વખાણ્યું મારી બોલી, ચારિત્ર મોહ. ક્યારથી ચાલે છે? ક્યારથી વેપાર ચાલે છે? ક્યાં સુધી ચાલવા દેવો છે? માથું દુખતું હોય, માથું દવા લે ને, માથું ઉતરી ગયું. બે કલાક પછી પાછું માથું ચડ્યું, પાછી બીજી ટેબલેટ લીધી, બે કલાક સારું થયું, વળી પાછું બે કલાક પછી માથું દુખી ગયું. બીજે ડોક્ટર ને શું કહે? ત્યાં દવાની અસર હોય ત્યાં સુધી હાથ હોય છે, વળી પાછું મને માથું દુખે છે તો તમે દવા એવી આપો કે ફરી દુખાવો થાય. આ તો થઈ ગયું દ્રષ્ટા. હવે એની પછી બે સિદ્ધાંત બેસે છે. નથી બેસતું સવારે ઉઠે એટલે ચા પાણી નાસ્તો, કેટલા કલાક શાંતિ, 12 વાગે એટલે વળી પાછું રોટી ના પર ચા, બે કલાક ચાર કલાક અસર થઈ, ટેબ્લેટ ની અસર થાય ને થોડીક, રોટી ડાબા શાક ની અસર ક્યાં સુધી રહે? 5 વાગ્યા સુધી. વળી પાછી માથા ની ટેબ્લેટ લે, રોટી ડાબા શાક ખીચડી કઢી ખાય, વળી એની અસર ક્યાં સુધી રહે? સવાર સુધી રહે. સવાર ઉઠી તરત પાછી ટેબ્લેટ લેવી પડે, ચા નાસ્તો. ત્યારે પૂછ્યું છે ડોક્ટર સાહેબ ને કે આ ખાવાનું મને ક્યારે જરૂર ન પડે, આ દુખાવો મને ક્યારે ન થાય એવી દવા આપો. દવા ખાઈને ટેવાઈ ગયો છે ને, એમાં રોટી ડાબા શાક ખાઈને ટેવાઈ ગયો છે. બે કલાક તો શાંતિ થઈ. ક્યાં સુધી? ક્યાં સુધી? આપણા જેવા દુઃખી જીવને માર્ગ બતાવવા માટે કરુણા કરીને ચૈતન્ય જે છે લક્ષણ, આપણે આ સમયસાનો આધાર લઈએ. આ જ વાત ચૈતન્યનો લક્ષણ જે છે ને, અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ દોષ રહિત, એનો આમાં આધાર લઈએ. લક્ષણની પરીક્ષા કરશો નહીં ત્યાં સુધી તમે લક્ષ સુધી પહોંચી કેમ શકો? અને તમે ક્યાં લક્ષણ એ પરીક્ષા નથી કરી એટલે તમે ક્યાં લક્ષ્યને પકડી બેઠા છો? અને એટલે તમે ફરી ફરી ક્યાં જાઓ છો? રાણી નો બોલ અખવાથી હા સુધી પડે કેટલા કિલોમીટર આવ્યો? રાણી નો બેલ હોય ને, રાણી નો બેલ બળદ અવારથી હા સુધી પડે એ હિસાબ શું મૂકે? હું પાદર સુધી પહોંચી ગયો છું, ગામ ની બહાર પહોંચી ગયો છું. હોય ક્યાં? જો 591 નું પાનું છે, સમયસાર શાસ્ત્ર 591 નું પાનું અને 246 નો કળશ છે. સાંભળજો, જે આપણે ચૈતન્યના નિર્દોષ લક્ષણને સમજ્યા છે ને એ વાતનો આધાર છે. કેમ કે આપણે કયા લક્ષણ દ્વારા ઉપયોગની વ્યાખ્યા કરી? ચૈતન્ય લક્ષણને. કેમ ચૈતન્ય લક્ષણ લીધું? કેમ કે અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અસંભવ દોષથી રહિત છે, આત્મા સાથે તાદાત્મ્ય છે, સર્વ ભાગમાં છે, સર્વ અવસ્થામાં છે અને લક્ષણ લક્ષ સુધી પહોંચવા માટે સક્ષમ છે. વ્યક્ત પણ છે, વ્યક્ત છે કે નહીં અત્યારે? અવ્યક્ત હોત તો વ્યક્ત વ્યક્ત અત્યારે આ અનુભવમાં આવે છે. અનુભૂતિ અબાળ ગોપાલ ની અનુભૂતિ. આત્મામાં અનંત ધર્મો છે. આવી ગયું? સામાન્ય છે, વિશેષ છે, અસાધારણ છે, દરેક પદાર્થમાં અનંત ધર્મો છે. આત્મામાં અનંત ધર્મો છે, પરંતુ કેટલાક તો સાધારણ છે. અસ્તિત્વ વસ્તુત્વ બધા કેવા છે? કેવા છે? સાધારણ. જો કે કેટલા હોય આત્મામાં? કેટલા છે સાધારણ ધર્મો? આત્મામાં સાધારણ ધર્મો કેટલા છે? વિશેષ કેટલા છે? વિશેષ કેટલા છે?
વિશેષ પણ.
વિશેષ પણ આત્મામાં ધર્મો સામાન્ય પણ અનંત છે ને, વિશેષ પણ અનંત છે. તો જો આત્મામાં અનંત ધર્મો છે, પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે. સાધારણ લક્ષણ દ્વારા આત્માને ઓળખાવવામાં આવે તો એ જેના જેનામાં છે બધા કેવા ઠરશે? અસ્તિત્વ તે આત્મા. તો પૂતગલ એ આ અસ્તિત્વ છે, આ આત્મા ઠરે. આમાં અસ્તિત્વ નામનો ગુણ છે કે નહીં? એ લક્ષણ કામનું, સ્વભાવ સુધી પહોંચવા માટે કામનું. આ પરીક્ષા કરવાની છે. આ પરીક્ષા નથી કરીને તો નાપાસ થઈ છીએ આપણે દર વર્ષે. સમજાય છે? ચલો આગળ. તેથી તેઓ અતિવ્યાપ્તિ વાળા છે. આવી ગયું ને અતિવ્યાપ્તિ? તો લક્ષમાં પણ છે અને અલક્ષમાં પણ અતિવ્યાપ્તિ વાળા છે. તેમનાથી આત્માને ઓળખી શકાય નહીં. આવી ગયો જવાબ? આવ્યો ન આવ્યો? સાધારણ ધર્મો લક્ષમાં પણ છે અને અલક્ષમાં પણ છે, અને માટે તે કેવા છે? અતિવ્યાપ્તિ વાળા છે, અતિવ્યાપ્તિ દોષ વાળા છે. તેનાથી આત્માને ઓળખી શકાય નહીં, એક જવાબ આવ્યો. વળી કેટલાક ધર્મો પર્યાય આશ્રિત છે, કોઈ અવસ્થામાં હોય અને કોઈ અવસ્થામાં ન હોય. માટે એવા કોઈ લક્ષણ ને કહેવામાં આવે તો કયો દોષ આવે? અવ્યાપ્તિ દોષ આવે. માટે અવસ્થામાં નથી, તેથી તેઓ અવ્યાપ્તિ વાળા. લક્ષના એક ભાગમાં હોય અને એક ભાગમાં ન હોય એને કયું લક્ષણ કહેવામાં આવે છે? દોષ. લક્ષણ દોષ અવ્યાપ્તિ દોષ. અને લક્ષમાં પણ હોય ને અલક્ષમાં પણ હોય એને કયો દોષ કહેવામાં આવે છે? અતિવ્યાપ્તિ દોષ. તો જો કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા, તેથી તેઓ અવ્યાપ્તિ વાળા છે. તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહીં. આ રાગ પણ અવ્યાપ્તિ દોષ છે અને કેવળ જ્ઞાન પણ અવ્યાપ્તિ દોષ છે. એ આત્માનું લક્ષણ. વર્તમાનમાં મારા આત્મામાં અત્યારે વિદ્યમાન છે નથી. મારે કોનાથી જવું જોઈએ? જે વિદ્યમાન હોય એના દ્વારા મારે પહોંચવું હોય તો જે હોય એની ચર્ચા કરવાની હોય ને, જે અત્યારે અભાવ રૂપ હોય એની ચર્ચા કરવી. હું ભાઈ એમનાથી પણ આત્મા ઓળખી શકાય નહીં. ચેતનતા આવી ગયો? આવ્યું ના આવ્યું? ચેતનતા કે ચૈતન્ય. જો કે આત્માનું એટલે કે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ રહિત લક્ષણ છે. આવ્યું ના આવ્યું? બેસે તે પ્રદેશ તો હવે તો પણ આ કોની વાત છે? ચેતન દ્રવ્ય સ્વભાવની વાત છે. ચેતનતા તો પણ તે શક્તિ માત્ર છે. આ કઈ વાત છે? ત્રિકાળ ઉપયોગની વાત છે. એ કેવો છે? શક્તિ પણ છે. શક્તિ તો અવ્યક્ત હોય. અવ્યક્ત એમ કે હું અવ્યક્ત છું? અવ્યક્ત એમ કે હું અવ્યક્ત છું કે અવ્યક્ત ની પ્રસિદ્ધિ વ્યક્ત દ્વારા થાય? આ જાણવું જે છે ને, જાણવું એ કોને પ્રસિદ્ધ કરે છે? અવ્યક્ત. મારો ત્રિકાળ અંદરમાં પરિણામી ભાવે શક્તિ રૂપે જે જ્ઞાન ગુણ પડ્યો છે ને, ભલે પછી અભેદ રીતે આત્મા જ છે, પણ અત્યારે ભેદથી જોવામાં આવે તો આ જાણવું, આ ઘડિયાળ છે, આ પંખો છે, આ ભગવાન છે, આ બધા પુરુષો છે, આ બહેનો છે, આ કુર્સી છે, આ શાસ્ત્ર છે, એ જાણનાર વ્યક્ત છે. એ જાણવાની પર્યાય ખરેખર તો કોને પ્રસિદ્ધ કરે છે? અવ્યક્ત ને. અહીંયા અવ્યક્ત માં કોણ લેવો? ચેતનત્વ, ચેતન પણ ખટાશ છે. એ પર્યાય છે કે ગુણ છે? પર્યાય છે. વ્યક્ત છે કે અવ્યક્ત? અને કોને પ્રસિદ્ધ કરે છે? રસ નામ નો ગુણ. એ વ્યક્ત છે કે અવ્યક્ત? રસ ગુણ પોતે રસ પ્રસિદ્ધ પામે કે એના ખટાશ દ્વારા, મીઠાશ દ્વારા, કડવાશ દ્વારા, ખારાશ દ્વારા અંદર રસ ગુણ ની પ્રસિદ્ધિ થઈ? વ્યક્ત દ્વારા અવ્યક્ત ની પ્રસિદ્ધિ થાય. અવ્યક્ત ક્યારે એમ ન કે હું અવ્યક્ત છું, આ હું અવ્યક્ત છું એ કહેનારો વ્યક્ત છે, માટે છ અવ્યક્ત ના બોલ ક્યાં લેવા? વ્યક્ત એમ કેમ અવ્યક્ત છું? અવ્યક્ત એમ કેમ અવ્યક્ત છું? વ્યક્ત, વ્યક્ત પહેલો બોલ, પહેલો બોલ વ્યક્ત એમ કે છે કે આ જીવાદી દ્રવ્યો વ્યક્ત છે અને એનાથી ભિન્ન આ મારો સ્વભાવ છે, અવ્યક્ત છે. પણ કોણે કીધું? અવ્યક્તે કીધું, છ દ્રવ્ય કીધું કે વ્યક્તે કીધું? તો વ્યક્ત વચ્ચે છે, આ તરફ છ દ્રવ્ય છે અને આ તરફ આત્મા છે. સાતમું દ્રવ્ય ત્રિકાળ સુખ સ્વભાવ, એ સાતમું દ્રવ્ય. સપ્તમ દ્રવ્ય વચ્ચે કોણ છે? પર્યાય છે. આ તરફ જીવાદી છ દ્રવ્યો બીજા છે, આ તરફ વચ્ચે પર્યાય છે અને આ તરફ સુખ છે. એક કોણ રામ છે, એક કોણ રામ છે. એ વ્યક્ત પર્યાય એમ કે છે કે હું વ્યક્ત નહીં, હું અવ્યક્ત. અભેદ થઈ ગઈ ને, અભેદ થઈ ગઈ. કોઈ કરોડપતિ નો દીકરો હોય ને, કરોડપતિ નો દીકરો હોય ને, રોડ પર રખડતો હોય ને, દૂર થી બીજા કોઈ જાતો હોય ને, કમાય છે ને બાપા, કેવાય શું? કરોડપતિ છે ઈ, છે ઈ કમાય છે. કમાય છે કોણ? અચ્છા, એની પત્ની ચાલી જાય રસ્તામાં, શું કે
પરમાત્મા છે, પણ એના વિશેષણો એની પ્રગટ પર્યાય નહીં મળે છે. આ પરમાત્મા ના જાતની છે, માટે આ જ પરમાત્મા છે. પર્યાય ને પરમાત્મા વિશેષણ મળ્યું કે મળ્યું? છોકરાને કહેવાય ને, એનો પરિવાર કોઈ પણ નીકળ્યો હોય, તમારો એક વ્યક્તિ હોય, બીજા દસ જણા હોય, દસે દસ ને કહેવાય ને જ્યાં કરોડપતિ બધા રહ્યા, આ બધા કરોડપતિ બેઠા છે. એટલે કમાતા અમે એકતા નથી કમાતા, અમારા બાપા કમાય છે. પણ જો વિશેષણ મળ્યું, એમ પર્યાયને પણ વિશેષણ મળ્યું. અને એ પર્યાય પણ એમ જ કે હું જ અવ્યક્ત છું, હું જ પરમાત્મા છું. એટલે હું પરમાત્માની સ્વયં પરમાત્મા. અને એટલે ગુરુદેવ સવારે ત્રણ વાર કહે છે, તું પરમાત્મા છે નક્કી કર, તું પરમાત્મા છે નિર્ણય કર, અને તું પરમાત્મા છે અનુભવ. હવે જો આગળ અવ્યક્તિ તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહીં. ચેતનતા, જો કે આત્માનું અતિવ્યાપ્તિ અને અવ્યક્તિ રહિત લક્ષણ છે, તો પણ તે શક્તિ માત્ર છે, પારિણામિક ભાવે છે, ત્રિકાળ છે. એ તમને નહીં પકડાય. આ ખાટું છે, આ નમક છે, એ પ્રસિદ્ધિ શેનાથી થઈ? એના રસ ગુણથી થઈ કે એની ખાસ લક્ષણથી થઈ? એમાં જાણનારો છું એ કોના પરથી નક્કી કર્યું? એનું વ્યક્ત જાણવા જે કોના પરિણામ ઉપરથી ને અંદરમાં શક્તિનું માપ નીકળ્યું. એમ એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં અનંત શક્તિવાન ભગવાન આત્મા અંદરમાં જ્ઞાન ગુણ બિરાજમાન છે. એ એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય ખરેખર પોતાના પરિણામિક ભાવે રહેલા જ્ઞાન ગુણની પ્રસિદ્ધિ કરી, અને એવા અનંત ગુણનો ધરનાર એવા ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરી. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય અનંતમાં ભાગી સિદ્ધિ કોની કરી? અનંત સામર્થ્યવાન ભગવાન આત્માની પ્રતિ. પણ તે શક્તિ માત્ર છે, અદષ્ટ છે, એટલે કે સામે વ્યક્ત નથી, વિદ્યમાન નથી, અવ્યક્ત છે, અદષ્ટ છે. તેની વ્યક્તિ આવી ગયો. તેની વ્યક્તિ એટલે આ બાર પ્રકારના પરિણામ, આઠ તાપે લક્ષણ કાઢ નાખો, આ નિર્મળની વાત છે. પાંચ સમ્યકના અને ચક્ષુ ચક્ષુ એ બધા બધા કેવા છે? એની વ્યક્તિ, વ્યક્તિ દર્શન ઉપયોગ જ્ઞાન ઈ વાત. અદ્રષ્ટ કે તેની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. તે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવ ગોચર છે, તેથી તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. તો ચૈતન્ય લક્ષણ કેવું સિદ્ધ થયું? વ્યક્ત તાદાત્મા પૂરા ભાગમાં સર્વ હાલતમાં અને પાછું કેવું છે? અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ દોષથી રહી. આવી ગયો અહીંયા જવાબ? મળ્યો ન મળ્યો? અનુભવ ગોચર છે, તેથી તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. તો આત્માનું લક્ષણ કયું અહીંયા સક્ષમ છે? જો આપણે એ જ વાત કરીએ અહીંયાથી 40મી કાપામાં આત્માનો ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે, તે પણ બે પ્રકારનો છે, જ્ઞાન ઉપયોગી દર્શન ઉપયોગ. એની ચર્ચા આપણે કાલે બી કરી હતી, હમણાં બી કરી, અને પાછું થોડું આનું લઈ લઈએ કે આપણે જે લક્ષણને નિર્દોષ ગોતવું હતું, અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ દોષથી રહીત ગોતવું હતું, એ આપણને અત્યારે મળી ગયું. બરાબર છે? હવે રાગના લક્ષણની ચર્ચા કરીએ તો રાગનું લક્ષણ કેવું છે? સંયોગસિદ્ધ સંબંધ છે, પૂરા ભાગમાં નથી, સર્વ અવસ્થામાં નથી. વળી એને જ્યાં તમે વિષયમાં લઈને લક્ષમાં લો છો તો શું થાય છે? અંદરમાં આકુલતા વેદાય છે. તો સ્વભાવ સ્વભાવને ક્યારે હણે? સ્વભાવ સ્વભાવને હણે? અહીંયા આકુલતા ઉપજાવવાની, વિષયથી વિષયાંતરનો ભાવ આવ્યો. તો રાગની અંદરમાં, રાગના 24 કલાકના રાગ દ્વેષના વ્યાપારમાં વિષયથી વિષયાંતર કરવાનો ભાવ થાય છે, પણ 24 કલાક એની ભેગું જાણવાનું કામ કરનારું જ્ઞાન પણ હતું, એ જ્ઞાનમાં ક્યારે થાક લાગ્યો? સાચું જવાબ, સાચો જવાબ. તમને થાક ક્યાં લાગ્યો? વિચાર ધારામાં કે એને જાણનારા જ્ઞાનમાં? ક્યાં થાક લાગે છે? અને એટલે વિચારધારા બદલાય છે, વિષય બદલાય છે, તો જ્ઞાન ક્યાંય જાણવાનું કામ કરવા માંડે છે? તમે પેલા જમતા હતા, ત્યાંથી સુવા ગયા, પાછા આવ્યા, પાછા ગયા, પાછા મંદિરે આવ્યા, આ બધામાં તમે વિષયથી વિષયાંતર કરો છો, વિષયથી વિષયાંતર કરો છો. જ્ઞાન એમ કે છે કે ભાઈ હું થાકી ગયો છું, હવે થોડું હું આરામ કરું. એમાં થાક લાગ્યો કેમ લાગે? કેમ કે જ્ઞાન તો મારા આત્માનો સ્વભાવ છે, અને સ્વભાવ ક્યારે સ્વભાવને હણે? એટલો તો વિચાર કર કે જ્ઞાનના વિચારધારામાં મને થાક લાગે છે, પણ જાણવાના કારમાં સતત કોન્સ્ટન્ટ એને જાણનારા જ્ઞાનમાં મને ક્યારે થાક લાગ્યો નથી, વિષયથી વિષયાંતર કરવાનો ભાવ થયો નથી. એનો મતલબ એમ થયો કે આ જાણનાર છે એ મારું સ્વલક્ષણ છે, અને જેને હું પકડીને ચાલુ છું એ પરલક્ષણ છે, પરના આશ્રય થયો છે, આ પૂરતા ઉજવનારો છે, સર્વ અવસ્થામાં રહેતો નથી, મારા સ્વભાવમાં નથી, મારા સાથે સંયોગથી સંબંધ છે, અને એ સર્વથા ચાલ્યો જવાવાળો છે, માટે એ મારી જાતનો નહીં, મારી નાતનો નહીં, અને આજે જાણનાર છે એ હું છું. આત્મદર્શન આ ભાવમાં, આ કાળમાં, આ ઉંમરે, અત્યારે મને થઈ શકે કે ન થઈ શકે? થઈ શકે. કેમ ન થઈ શકે? અરે જો તું આ લક્ષણ ને પકડીશ, અને જો તું લક્ષ સુધી ન પહોંચ, તો તેવું બ્રહ્માંડ સુધી જવું થાય. પહેલી કન્ડિશન કીધું કે લક્ષણની પરીક્ષા કરજે. આ બધા જે ફેક્ટર કીધા હતા 4 પ્રકારના, ચારે ચાર જે લક્ષણમાં છે એ લક્ષણને પકડજે. એટલે પકડજે એટલે કેવી રીતે? કે હાથ ફૂટનો છોકરો ખોવાઈ ગયો, એને 15 દિવસ પછી મળ્યો, ત્યારે મા એને બસમાં ભરે. હે? ક્યારે છૂટો નહીં થવા દઉં ના ભાવે ભરે કે નહીં? હવે મૂકી દો એને, એ ક્યારે છૂટો નહીં થવા દઉં એવા ભાવે એને પકડે. એમ જે આ 100 લક્ષણ એને પકડાઈ ગયું, અંદરમાં અભિપ્રાયમાં પકડાઈ ગયું, એના મતમાં એમાં એને દ્રઢપણે પ્રતિત ભાવ થયો, નિર્ણયની ભૂમિકામાં દ્રઢપણે પ્રતિત ભાવ થયો, હવે આ હું છું એમ જે એને પકડ્યું, અને જો એના આત્માનો અનુભવ ન થાય તો પ્રમાણ એમ ન થાય.
આત્માનું દર્શન કરવું એ પોતાનો અધિકાર નથી. સમજાય? આ પ્રમાણે ચૈતન્યના નિર્દોષ દર્શનની આપણે સિદ્ધિ કરી, એને અનુસરીને થનારા 12 પ્રકારના પરિણામ છે, જેમાં મોટી જ્ઞાન, સૂક્ષ્મ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરિજ્ઞાન અને કેવળ જ્ઞાન, એને સાકાર ઉપયોગ કહેવામાં આવે છે. સુરતાલી શક્તિમાં 2 શક્તિ બી આવે છે, અનાકારમય દશી શક્તિ અને સાકારમય જ્ઞાન શક્તિ. છદ્મસને પહેલા દર્શન ઉપયોગ થાય છે અને પછી જ્ઞાન ઉપયોગ થાય છે. સમજાય છે આ બધી વસ્તુ? છદ્મસ એટલે કોણ? જેને કેવળ જ્ઞાન નથી એવા અધૂરા, એને કેવળ જ્ઞાન છે, એને ક્રમપૂર્વક જ્ઞાન ન હોય, કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે. આવે છે કે 58માં ગાથામાં એવું ન આવ્યું? કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે, અક્રમ છે, યુગપદ છે અને સંપૂર્ણ છે. એના જ્ઞાનમાં કઈ અજ્ઞાન નથી. એની સામે આ પરોક્ષ જ્ઞાન કેવું છે? આવ્યું ને, કેટલું બધું ઉપાધિ વાળું બતાવ્યું, દુઃખ વાળું બતાવ્યું, કે ઇન્દ્રિયના નિમિત્ત બરાબર હોવા જોઈએ, પ્રકાશ પણ હોવો જોઈએ, બરાબર છે કે નહીં?
અલ્પ છે, સમસ્ત પદાર્થ
ઉપયોગાત્મક છે ને. જેમ ચશ્મા પહેરીને માણસ વાંચે એનો મતલબ શું છે? કે એની ચક્ષુ કમજોર છે. એમ ઉપયોગ એવો કમજોર છે કે એ કોઈ આ એક પદાર્થને પણ પૂરેપૂરો અખંડ જાણી શકતો નથી. એમાંથી હું ત્યારે કાળાને જાણતો હોઉં તો ઠંડાને ન જાણી શકું, અને ઠંડાને જાણતો હોઉં ત્યારે આમાં ગંધ સૂચિ નક્કી ન કરી શકું. મારે એક એકની પાસે જવું પડે અને નાક લઈ જાઉં ત્યારે નક્કી થાય કે આ સુગંધ છે કે દુર્ગંધ છે, હાથ ધરાવું ત્યારે નક્કી થાય ઠંડુ છે કે ગરમ છે. ઉપયોગાત્મક જ્ઞાન કોઈ એક વિષયને એક સમયમાં ગ્રહણ કરી શકે. એટલા માટે જ્ઞાનના વિશેષ વ્યાપારમાં પેલા દર્શન નો ઉપયોગ થાય છે, અને પછી એ દર્શન ઉપરથી નક્કી કરે છે જ્ઞાન, અને જ્ઞાન એની પર વિશેષ વ્યાપાર કરે છે, અને વિશેષ વ્યાપાર કરેલું જ્ઞાન શુદ્ધ જ્ઞાનમાં પાસ થાય છે, અને શુદ્ધ જ્ઞાનમાં હે ઉપાધે ઠીક અઠીક ની હિમ રહીતનો વેપાર કરે. આ પ્રોસેસ કેવડીને દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ યુગ પર છે. એક અત્યારે પણ મારું જ્ઞાનનું ગુણનું સામર્થ્ય તો એવું છે, વ્યક્ત પર્યાય એવું સામર્થ્ય નથી. અરે અબુદ્ધિ પૂર્વક ના રાગને પણ મારું જ્ઞાનનું પર્યાય પ્રગટ પડી જાણી શકતો, પકડી શકતો. અને જ્યાં કયો બોલાય છે ત્યાં અસંખ્યાત સમય વચાયા છે. મેં તો હમણાં સાંભળ્યું હતું ને, તમે કયો બોલ્યા મેં સાંભળ્યું, પણ તારા સાંભળવામાં અને મારા કયો બોલવામાં અસંખ્ય સમય વ્યય. મારો જ્ઞાન ઉપયોગ જયારે એ વિષયનું જ્ઞાન કરે છે ત્યારે તો એ વિષય ભૂતકાળ થી ગયો હોય. અહીંયા મને ખંજોળ આવી એ મારા માટે તો ભૂતકાળ છે, કેમ કે કેટલાય સમય પહેલા મને ખંજોળવાની શરૂઆત થઈ ગઈ હતી, મારા ધ્યાનમાં પકડાતું નહોતું. એ વ્યક્ત થયું ત્યારે મારો ઉપયોગ ક્યાં ગયો, અને ત્યારે મને ખબર પડી કે મને અહીંયા કઈ કળે છે, અને ત્યારે મેં અહીંયા કળવાની શરૂઆત કરી. એ મારા માટેનો એ વિષય તો ભૂતકાળ થઈ ગયો. એ જ્ઞાન તો ક્યારનું શરૂ થઈ ગયું હતું? તારા વ્યક્ત થયું ત્યારે તે ખંજોળ્યું. મારો અવાજ તમારા કાને જાય છે ને, એ તો તમારા માટે ઉપયોગ એમાં ચાલે છે. ઈશ્વર કેટલા અવાજો તમારા કાનમાં જાય છે, છૂટી જાય છે, એ વ્યક્ત થતા જ નથી. કેટલાય શરીરને પરમાણુ બહાર ના આવીને અથડાઈને ચાલ્યા જાય છે, એ વ્યક્ત થતા જ નથી, કેમ કે ઉપયોગ બધાને એક સાથે જાણી શકતો. કેટલાય સ્પર્શના વિષયો અહીંયા આવીને અથડાય છે બહારના, અત્યારે તો મને કાંઈક એનું વ્યક્ત થાય ને અહીંયા ખંજોળ આવી ત્યારે ખબર પડે કે મને અહીંયા કંઈક થયું. કેટલાય પ્રદેશોમાં મારા પરમાણુ બહારના મારા શરીરને અથડાઈને ચાલ્યા જાય છે, એનો અવગ્રહ થતો જ નથી. અવગ્રહ આગળ વધતા નથી, આગળ વધે તો ઈહા અવાય થાય. એવું તું કે સવારે અવગ્રહ ઈહા અને અવાય નતો એવું. અવગ્રહ માંથી વ્યક્ત થાય ત્યારે ઈહા ને અવાય થાય, ત્યારે તો અવાય માં આરામથી નક્કી થાય કે મને શું થઈ રહ્યું છે. પાંચે ઇન્દ્રિયના વિષયો મારા આત્માના સ્વરૂપમાં મારા જ્ઞાન સાથે ભીડાતા હોવા છતાં પણ જેની પાત્રતા અને જેની યોગ્યતા વ્યક્ત થાય છે એનો હું જાણ કરી શકું છું. કેટલી પ્રકારની સુગંધો મારા નાકમાં જઈ રહી છે, પણ મને એમાંથી જે વિશિષ્ટ પ્રકારે વ્યક્ત થાય એનું હું જ્ઞાન કરી શકું છું. મને એનાથી કંઈક સુગંધ આવે છે, ચાલુ જ છે પણ એ છૂટી જાય છે. આવું પાંગરું જ્ઞાન છે, માટે એમાં ઇન્દ્રિય અને મનનો અવલંબન હોવાથી એને પરોક્ષ કહેવાય. પણ જ્ઞાન પરોક્ષ નથી, એ જે ઇન્દ્રિયના મનના નિમિત્તે આ પંખો છે એવો જે નિર્ણય કર્યો એ કઈ ઇન્દ્રિયના નિમિત્તે નથી કર્યો, એ તો મારા ચૈતન્ય સ્વભાવને અનુસરીને થયેલો વ્યાપાર છે. હું બોલ્યો કાદુ એ ભલે ઇન્દ્રિયના નિમિત્તે નક્કી કર્યું, જે જ્ઞાન છે એ ઇન્દ્રિયના નિમિત્તે ત્રણ કાળમાં ન થાય એનું તો આપણે ખંડન કર્યું. આજે ચશ્મા થી જ્ઞાન નથી થતું, પુસ્તક થી જ્ઞાન નથી થતું, ગુરુ થી જ્ઞાન નથી થતું, આમ ચક્ષુ સ્પર્શ રસ ગંધ વર્ણ કર્ણ થી જ્ઞાન નથી થતું. જ્ઞાન તો મારા ચૈતન્ય સ્વભાવને અનુસરીને થાય છે. માટે નિમિત્ત નું ખંડન કર્યું અને ઉપાદાન નું ખંડન કર્યું, છતાં આ જ્ઞાન માં એનું અવલંબન હોવાથી એને પરોક્ષ કહેવામાં આવે. અનુભવ ની વખતે જ્ઞાન પ્રત્યક્ષ છે, અનુભવ વખતે જ્ઞાન પ્રત્યક્ષ છે, એ પરોક્ષ ત્રણ કાળમાં ન હોય શકે. આંગળાને સાકર ખવડાવો તો આંગળા માટે સાકર કેવી છે? પરોક્ષ છે. એનું રૂપ કેવું છે? પરોક્ષ છે. એનો આકાર કેવો છે? પરોક્ષ છે. પણ એનો સ્વાદ કેવો છે? એમ મને અત્યારે અનુભવ થાય તો મારા આત્માના અસંખ્યાત પ્રદેશો મારા માટે પરોક્ષ છે. એનો આકાર અત્યારે વર્તમાન શરીર આકાર પરોક્ષ છે. પણ આત્માનો અનુભવ અને પ્રત્યક્ષ છે. ત્યારે કેવળીને પ્રત્યક્ષ કેવો છે? આખો આત્મા અનંત ગુણ અસંખ્યાત પ્રદેશ અને એનો આ પર્યાય વ્યક્ત બધું એને કેવું છે? નજરો નજર કેમ જોતા હોય કેવી રીતે? માટે એ જ્ઞાન પ્રત્યક્ષ છે, આપણું જ્ઞાન પરોક્ષ છે. તવ નિકાસ અનુભવ આવ્યો કે આવ્યો? અને માટે પરોક્ષ જે છે એ દુઃખ છે, આકુલતા છે, પરતંત્રતા છે, પરાધીનતા છે. એટલે તને કહે છે કે તું બાદશાહ છો, કે એક સમયમાં લોકો લોકને જાણવાની તારામાં તાકાત છે અને આજે તને ચશ્મા પહેરીને આવું જ્ઞાન કરવું પડે છે. એ કાળ છે તને એમ કરીને તારો અંદરમાં જે સ્વભાવ પડ્યો છે ને એને રાજાનો દીકરો રાખમાં બેઠો બેઠો ભિખારી યારે રમતો હોય તને કહે તું કોઈ જાતનો છો? આની યારે તારે રહેવાનું હોય નહીં, તારા તો દેવો મિત્રો. એમ આ ચશ્મા પહેરીને વાંચવું, શાસ્ત્ર વાંચવું તો જ મને સમજાય તો પરાધીનતા છે. જ્ઞાન એવું પરાધીન નથી. જ્ઞાન તો એક સમયમાં લોકો લોકને કોળિયો કરી જાય એવી તાકાત વાળું તારા પાસે અત્યારે વિરાજમાન, અત્યારે વિદ્યમાન છે. તું આ શું કરે છે? શું રમત આ રીતે આ વાતનું?